Order, please. Lipilekanadi Pirigan Rima, Garagramatuma, Jatika Pratipati, Atikatu, Navatapadin Shikirim, Purutapana, Yavanakatu Amatuma
Garu, New Jakataka to bring the Dadasa, the Dadata, Varsada, Sri Lanka, Vilsan, Desni Yamana, Kosa Sababi, Varsikavata, Bangitipat Kermi, Emevata, Prohani has Sunny Vedin, Piliman, the Anshika Diction, Targasaba, with the Yabukura, Ipem and Yodanaka.
Garu Krishikarma, Grammy Atikatu, Armaga, Divina, Jarsan Patamatuma.
New Jakataka to me, the Dadata, Varsada, Sri Lanka, Kushikarmika, Parishana, Pratipati Sababi, Varsikavata, Bangitipat Kermi, Emevata. Garmi high deployment of Anshika Dixta Karasabavata, Yukulitam Yojana
Bomasuti Karasabavata Piriganim, Saukia, Mana Subasadana, Samaj Sabirganim, Piriban the Anshika Dixta Karasabavata, and Karasabai Sabapa, the Garu Maiwaganam, Tilakaraja Mahata Sipiriganim, even when Garu Sumaja is in Matina Piriganat
Garu Nyoja Katana Tomani. South Kisa Manama Subasadane, Samaja Salbalagan, Pilibanda, Ansikadishan, Karaka Sabah with the Yomukar and Lada, Lidas Dahatra, Ankatistunadan, Idikirim, Karmanta, Sanwardana, Panathiatta, Niogas, Sambanding U, Iki Karaka Sabah, Vartava, Mamidipatkar.
Almost to the Arthika Sangwadan, Pilibanda, Ansikadishan, Karasabah, Vartava, Emma Karaka Sabah, Sabahati, Garu Harshan, Rajakanamatuma, Sipiganim, Garu Karna, Ratha Paranitan, Matuma, Sipigan Red.
Garu Niyojakatana Ayutumani Arthika Sangwardhana Pilibanda Anshika Adhikshana Karaka Sabhave Sabhapati Tuma Visin Idiripat Karana Niyamitawika Mam Idiripat Karanawa 1979 Anka 40 Danna Sri Lanka Apanayana Sangwardhana Panath Yatate Niyoga 2017 Varshe Sandaha Sri Lanka Ayojana Mandale Varshika Vartawa 2018 Varshe Sandaha Jathika Pratipatti Arthika Katayutu Navata Padinchi Kirima Punaruthapana Uturu Pala Sangwardhana Saha Yavuna Katu Amatias, Karisadan Varta Saha, the Das Dahata Varsi Sandaha, Mano Sampa Sangwadanikirimi, Sri Lanka, Jati Sabai Varsik Varta, Sambanding Uki Kar Sabai Varta, Idripat Kerbe.
Pomasuti Kanta, Saha, Sri Purish Samajabai, Prima, the Ashika Dictionary, Karasabai Varta, and Karasabai Sabhapati, Garu Vaidya, Tusta Vijayamana Metanim, simply got name Garu Edward Gunasekhar Metanim, simply got name.
Aru Nioja Katanagatumani, Kantaha Stri Pursa Samajabhavi Pilibanda, Ansik Addiction Karaka Sabhavi with the Yomkonalada, Didas Dahata Varsesadha, Kantaha Lama Katu Tomatansi, Varsika Karisadan Vartava, Sambandinu, Iki Karaka Sabhai Vartava, Mami Dripat Krami.
Bom Stuti Mahajan Pitsam Piriganim, Garu Karnata Paravatana Metuma.
Garu Niyojakatanayaka Tumani, Parakaduwa, Meneripiti yana Lipiniye Padinchi, KD Sumanapala Mahatage Labunu Petsama, Piliganna.
Petsama, Mahajana Petsam Karasabhavata Yomu Karanu Labeyi, Vachika Pilitura Apeksha Karana Prashna, Prashanka 1 Garu Hesha Vithanage Mettuma, Prashanka 2 Garu Dayasiri Jayasekara Mettuma,
Mama Ahanawa Kathana,
Garu Viduru Sandesha Videsha Rakkiya Krida Amathyamage Nasimata,
2 weeks time, sir.
Prashanka Tuna Garu Chaminda Vijayasiri Mettuma
Mangana Garu Kathanayak
Abhyantara Swadesha Katitu Palatpana Amatuma Nasimata
Ewage Penne
Prashanka Tuna
Garu
2 weeks time Prashanka Hatara Garu Padma Udeshanta Gunasekara Mettuma Prashanka Paha Garu Ananda Alugamge Mettuma Garu Agramatya Tuma Jatika Pratipati Atik Katiyutu
Uttara Pala Sama
Prashanka Haya Garu Susanta Punchinne Mettuma Garu Mudala Mettuma Nesimata
Masya Kalirros
Garu Jayanta Samarira Mettuma Nimasa Idiki Samayan Garu Vasudev Nayanakara Mettuma Garu Nagara Sarasum Jalasappa Drusha Sadhyapana Mettuma Nesimata
Sir Pradhan Sangvidhayaka Tumage Satharak Thiyena Amathyanshayata Adala Nuwana Bawa Dannawa Amathyanshayata Adala Naha Kiyala
Eke Athapasu Wimak Welawa Thiyena Ma Hitana Hatiyata Garu Sabhanayaka Tuma Eka Nawatha Api Idiripat Karanna
අදාල් නැහැ කියලා තමයි සටහනක්
තියෙන්නේ. නැවත ඒක කරනවා. හරි, බොහොම ස්තුතියි.
දෙවිල් ලුයිට්
ඒ කාර්නිෂ්ඨපේ. ප්‍රශාංක 9 ගරු මොහම්මද් නසීර් මැතිතුමා. ප්‍රශාංක 10 ගරු විමල් රත්නායක මැතිතුමා. ගරු රාජ්‍ය පරිපාලන ආපද ක්‍රමන කරන ප්‍රශාපතංගවන්ද නැමැතුමයි නැසීමට. ප්‍රශාංක 11 ගරු ඉෂාක් රහමාන් මැතිතුමා. ප්‍රශාංක 12 ගරු වෛද්‍ය නලින්ද ජයසිරි මැතිතුමා. ප්‍රශාංක 13 ගරු රෝහිත් අබේගුණවන්ද මැතිතුමා. ප්‍රශාංක 14 ගරු ආචාර්ය බඳුරු ගුණවන්ද මැතිතුමා. ප්‍රශාංක 15 ගරු කනක හේරත් මැතිතුමා. ගරු ඉඩම් පාර්ලිමේන්තු සම්ප්‍රසාරණ කටයුතු ඇමතුමා ඉනසීමට. දෙවැනි මාතෘකාව ප්‍රශාංක 1 ගරු හේෂා විතානගේ මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද? ප්‍රශාංක 1
ටේබල් කරනවා සර්.
බොහොම ස්තුතියි. ගරු පද්මස් උදේශාන්ත ගුණසේකර මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද? ප්‍රශාංක 4
ඒක සද්දයක් අල්ලීලුවා සර්.
ප්‍රශාංක 7 ගරු ජයන්ත සමර මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද? ප්‍රශාංක 7
ටේබල් කරනවා සර්.
ප්‍රශාංක 9 ගරු මොහම්මද් නසීර් මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද? ප්‍රශාංක 9
ක මාසයක් කල්ලිලා සර්.
ප්‍රශාංක 11 ගරු ඉෂාක් රහමාන් මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද?
අහනවා. ආසයක් කල්ලිලා සර්.
ප්‍රශාංක 12 ගරු නලින්ද ජයසිරි මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද? ප්‍රශාංක 13 ගරු රෝහිත් අභිගවන්දන මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද? ප්‍රශාංක 14 ගරු බඳුරු ගුණවන්දන මැතිතුමාගේ ප්‍රශ්නය ගරු මන්ත්‍රීරේ අහනවාද?
සති දෙකක් කල්ලිලා.
හරි. ඔව්. ගරු විමල් රත්නායක මැතිතුමා.
මම හිතන්නේ ගරු නියෝජ කතානායකතුමනි, අද දිනේ පාර්ලිමේන්තුවේ ඉතාම කළු දිනයක් වෙනවා. මොකද කිසිම ඇමතිවරයෙක් එකදු ප්‍රශ්නකටවත් පිළිතුරු දීමට නොපැමිණි දවස වෙනවද පාර්ලිමේන්තුව? ඔබතුමාලා ඇයද පාර්ලිමේන්තුව තියන්නේ? ඇත්තටම ගරු කතානායකතුමනි, ඔබතුමා මේක ගැන සොයලා බලන්න. මොකද කිසිම ඇමතිවරයෙක් ප්‍රශ්න 15කට උත්තර දෙන්න ඇවිල්ලා නැහැ. ඉතාම අසාධාරණයි. මන්ත්‍රීවරු වශයෙන් තව මාස කිහිපයක් මේ පාර්ලිමේන්තුව තියෙන්නේ. මේ ප්‍රශ්නත් අවුරුද්දකට වඩා පහුවලා මේ එන්නේ. ඉතින් ඇත්තටම සභානායකතුමා මේක මන්ත්‍රීවරුන්ගේ අයිතිවාසිකම් උල්ලංඝනය කිරීමක්.
මම ඒක පිළිගන්නවා. මොකද අපේ පක්ෂ නායක රනිල් වික්‍රමසිංහ මැතිතුමා පැහැදිලිව කියලා තියෙනවා පාර්ලිමේන්තුවේ වැඩවලට ප්‍රකෘතාවය දෙන්න කියලා. ඒකේ තුමන් නිරන්තරයෙන්ම පක්ෂ නායක රැස්වීමේදී කියනවා you must give priority to parliament work. ඒව කළ තමයි අනිත් වැඩවලට යන්න ඕන.
ඔව්.
ඒක නිරන්තරයෙන්ම අගමැතිතුමා කියනවා එක්සත් ජාතික පක්ෂයේ නායකය හැටියට.
ගරු මරිකාර මැතිතුමා,
නියෝජ්‍ය කතානායකතුම, දැන් ඇමතිවරයෙක් නොවන මන්ත්‍රීවරයෙකුට තමා නියෝජනය කරන ජනතාව වෙනුවෙන් තියෙන අයිතිවාසිකමක් තමයි මේ ප්‍රශ්න අහන්න අවස්ථාව ලැබීම. එතකොට මේ ප්‍රශ්නයක් අහන්න දැම්මහම අපිට සාමාන්‍යයෙන් මාස 6ක් විතර ගිහිල්ලෙන්නේ. පෞද්ගලික මන්ත්‍රී යෝජනාවක් දැම්මහම අවුරුදු 2කට වැඩි ඉන්න ඕන. දැන් මම පෞද්ගලික මන්ත්‍රී යෝජනාවක් දාලා තිනවා දහම් පාසල අධ්‍යාපනයේ ඉරුදට අනිවාර්ය කරන්න කියලා. අවුරුදු 2කට වැඩි තාම ටේබල් කරලා නැහැ. එතකොට දැන් මේ අවස්ථාව අපිට නැති වෙනවා කියන්නේ මන්ත්‍රීවරුන්ගේ අයිතිවාසිකම් උල්ලංඝනය කිරීමක් වෙනවා. පක්ෂ විපක්ෂ පොදුයි මම කියන්නේ. ඉතින් ඒ නිසා දැන් මේ පිළිබඳව අපි මීට කලින් වතාවෙත් ඔබතුමාගේ හෝ කතානායකතුමාගේ අවධානය යොමු කරලා තියෙනවා. නමුත් මේකට නිසියාකාර වැඩපිළිවෙලක් නැහැ. ඒ නිසා අඩුම තරමෙන් ඇමතිවරයාට එන්න බැරි නම්, ඇමතිවරයා විදේශගත වෙලා ඉන්නව නම්, අඩුම තරමේ ඒ ප්‍රශ්නයට අදාළ පිළිතුර සභාගත කිරීමේ වගකීමක් හෝ ඒගොල්ලන්ට තියෙන්න ඕන. ඉතින් ඒක කරන්නේ නැත්නම් මේක මන්ත්‍රීවරුන්ගේ වරප්‍රසාද උල්ලංඝනය කිරීමක්.
මම ඒක පිළිගන්නවා. ගරු උදයිසේ ජයක්‍රම ඇතුමා,
ගරු කතානායකතුමනි, මමත් මේ මතු කරේ ඇත්තටම අපි මේ උදේ ඉඳලා මෙතෙන්ට එනවා දැන් දවස ගානේ අනිත් ප්‍රශ්න දාලා. ඉතින් මේ එක්සත් ජාතික පක්ෂ ඇමතිවරුනේ මේ නැති වෙලා තියෙන්නේ, අපේ නෙමෙයිනේ. ඉතින් ඒ නිසා ඒගොල්ලන්ගේ තියෙන අර්බුදයක් මේ තියෙන්නේ. ඉතින් ඉස්සල්ලා මේ ජනාධිපති අපේක්ෂක තෝරගන්න බැරුව එහෙම දුවලා හරියන්නේ නැහැ. මේ දැන් අද ඔක්කොම ගිහිල්ලා කුරුණෑගල. මේ දැන් මේ කිරියල් ඇමතුමා හැමදාම අපිට ඉන්නවා ඇත්තටම. කවදාත් ඉතුමා මේ එන්නේ නැතුව ඉන්නේ පාර්ලිමේන්තුවට. ඉතින් අනික් කට්ටිය ඔක්කොම කුරුණෑගල ගිහිල්ලා. ඉතින් එක්කෝ මේ ප්‍රශ්න විසඳගෙන පාර්ලිමේන්තුවෙ එන්න නැත්නම් මේ ඔක්කොම මේ
කාණේ පැහැදිලි ගරු මැතිතුමා. ගරු අරුත් ගමගේ මැතිතුමා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි,
අද විතරක් නෙවෙයි මේ දිගින් දිගට මේ ප්‍රශ්නේ ඇති වෙන මම හිතන්නේ කිරියල් ඇමතුමා සභාවේ ඉඳගෙන කියනවා අගමැතිතුමා මේ නියෝගය කරලා තියෙනවා මමත් එක්සත් ජාතික පක්ෂය වෙන දන්නවා හැබැයි අගමැතිතුමා කියන දේ මේ පාර්ලිමේන්තුවේ ඉන්න ඇමතිවරුවත් මන්ත්‍රීවරුවත් අහන්න ඇති ප්‍රශ්නේ තමයි තියෙන්නේ හැබැයි අපි කනගාටු වෙනවා මේ මහජන මුදල් විශාල ධනස්කන්ධයක් දවසකට මේ පාර්ලිමේන්තුවේ රැස් කිරීම සඳහා වියදම් වෙනවා මේ පාර්ලිමේන්තුව කල් දාලා මේ මැතිවරණට ඔක්කොම දුවලා මැතිවරණකින් ආණ්ඩුවක් තෝරාගෙන මේ කටයුතු කරමුයි කියන යෝජනාව මම කරනවා මොකද ජනාධිපතිතුමාටත් මේක අපි වාර්තා කරමු ඇත්තෙන්ම
හොඳයි බොහොම ස්තුතියි මේ බොහොම ස්තුතියි මොකද ඔබතුමාගේ පොයින්ට් පාඩ එක
කරු නියෝජ කතානායකතුමනි ඇත්තට මේ චෝදනාවේදී අපිට ප්‍රායෝගික දැනිච්ච දේ තමයි
පොයින්ට් ඕවර් එක ගන්න නෙමෙයි ඔය කාරණේ
තමයි කියන්නේ දැන් අපි පිළිතුර අහන්නේ අමාත්‍යංශයේ පිළිතුරු සපයන්නේ අමාත්‍යංශයේ නිලධාරී ඒ නිලධාරීන්ගේ වගකීමක් තිබුණා නම් අද මේ පිළිතුර එවලා තිබුණා නම් ඇමතිවරයා නැතත් අපේ සභානායකතුමාට තිබුණා ඒක දෙවෙනි වටේ හෝ සභාගත කරා මම හිතනවා මේ අපේ යවන පිළිතුර නිසි ආකාරයට නිසි වේලාවට නොපෙනෙන්නේ යම් යම් අමාත්‍යංශවල තියෙන දුර්වලතාවය කියන කාර්යය මම දකින්න හැම එකම නෙමෙයි හැම අමාත්‍යංශ නෙමෙයි කරු කතානායකතුමනි ඉතින් මම හිතනවා ඊයේ දිනේ නම් අපේ ඔය කෑ ගහන මන්ත්‍රීතුමා ආවෙනා ඊයේ තිබුණ ප්‍රශ්නයක් තිබුණා අද කලින් ඇවිල්ලා කලින් ආවයි කියන දයසිරි දයසිකර මන්ත්‍රීතුමා
හොඳයි හොඳයි බොහොම ස්තුතියි කාර්යය තීරු කරගන්න පුළුවන් හරි බොහොම ස්තුතියි මේ පිළිබඳව කරු කතානායකතුමා දැන් ඔබතුමාට ඒක අවස්ථාව දුන්නා මම බොහොම කරගාටුයි මොකද කාරණේ
නියෝජ කතානායකතුමනි වෙනත් කාරණයක් මයික් එක දෙන්න විනාඩියක් නියෝජ කතාන්තරේ ආනන්ද අලුත්ගමගේ මැතිතුමා මතු කරපු කාරණේත් එක්ක මම මේ පාර්ලිමේන්තුවේ 225 දෙනාටම බලපාන කාරණයක් මේ මතු කරන්න හදන්නේ දැන් මාධ්‍යවල වාර්තා වෙනවා පාර්ලිමේන්තුව පවත්වාගෙන යන සඳහා දවසක වීදම මෙච්චරයි කෑම බිල මෙච්චරයි අච්චරයි මෙච්චරයි කියලා එතකොට මේ පාර්ලිමේන්තුවේ අයවැය දවසට ඇරුණාම කිසිම දවසක පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු 225 දෙනා මේ පාර්ලිමේන්තුවේ කැන්ටිමෙන් කෑම කන්නේ නැහැ. නමුත් දවසක මන්ත්‍රීවරයෙක්ගේ වීදම මෙච්චරයි කියලා කියනවා. මා දන්නා තරමට මන්ත්‍රීවරු සතියට පාර්ලිමේන්තු මාසෙට තියෙන දවස් 8යි. ඒකෙන් දවස් 4යි උදේ ආහාර ගන්න පුළුවන්. දවස් 8ෙන් තමයි මේ දිවා ආහාර ගන්න පුළුවන්. නමුත් පාර්ලිමේන්තුවේ ඉන්න සේවකයෝ 1000 ගණක්. මේ 1000 ගණනටම දිවා ආහාරය ලබා දෙනවා පාර්ලිමේන්තුවෙන්. එතකොට ඒගොල්ලන්ට ටී ටයිම් එකට ඒකත් ලබා දෙනවා. හැබැයි ඒ සියලුම වියදම් පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයාගේ ගිණුමට තමයි ලඟු වෙලා සමාජගත වෙලා තියෙන්නේ. ඒ නිසා මේ පිළිබඳව රටට පැහැදිලි කිරීමක් කරනවා නැත්නම් පාර්ලිමේන්තුවට එන 225 දෙනාගම රටේ මිනිස්සු ඉතින් ඉන්නේ මේගොල්ලෝ මෙච්චර මුදල් ප්‍රමාණයක් කාබාසිනිය කරනවා කියලා. අත් වශයෙන්ම එහෙම සුඛෝපභෝගී ආහාර වේලකුත් නෙමෙයි ලැබෙන්නේ සාමාන්‍ය ආහාර වේලක් ලැබෙන්නේ. නමුත් ඒකට කොස් කරලා තියෙනවා අර 1000 ගාන මේකතුව 225න් බෙදලා තියෙනවා. මේ පිළිබඳව රටට සහ මාධ්‍යයට පැහැදිලි කිරීමේ වගකීමක් ඔබතුමාට
ඇති කියලා විශ්වාසයි. ඒ කාරණේ තේරුම් ගන්න. හරි බොහොම අදාසික අවසාන කාරණේ.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මම මේක ඉතාම වැදගත් ප්‍රශ්නයක් අහන්නේ මේ රටට බලපාන දැන් ඊයේ ශේෂාධිකරණ යෙදිත් මේ ප්‍රශ්නේ සාකච්ඡා වුණා. දැන් මේ 21 වෙනිදා ඇති වුණු පාස්කු ප්‍රහාරයේ 1264 දිනේකට රුපියල් 105 ගානේ වන්දි ගවන්න ආණ්ඩුව තීරණය කළ තිබුණයි කියලා තිබුණා. නමුත් අත්‍යවශ්‍ය වශයෙන් වන්දි ගවලා තියෙන්නේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි 105 ගානේ 20 දෙනෙකුට. ඒ වගේම තුවාල වුණ කට්ටිය පිළිබඳව රුපියල් 50000ක් ලබා දෙනවායි කියලා 101 දිනෙකගේ තොරතුරු තිබුණලු. නමුත් ඒකෙන් වන්දි ලබා දීලා තියෙන්නේ ඊටාම 6 දිනකෝ 7 දිනෙකට. ඉතින් මම හිතන්නේ මේක ඇත්තටම මේ දිගින් දිගටම අපේ කාදිනලුන්නාංශෙත් මේ සම්බන්ධව දිගින් දිගටම කතා කරනවා. කතෝලික ජනතාව මේ පිළිබඳව කතා කරනවා. අත වශයෙන් අවසානයේ බයින්නේ දේශපාලඥයන්ටත් බයිනවා ඊළඟට ජනාධිපතිතුමාටත් බයිනවා ආණ්ඩුවටත් බයිනවා මේ සියලු දෙනාට බයිනවා මේකෙන්. ඉතින් මම නම් මං යෝජනා කරුණා කළා මං අහන්න කැමති ආණ්ඩුවේ අපේ සභානායකතුමාත් ඉන්න නිසා දැන් ඇත්තටම මේ ප්‍රහාරය නිසා ඇති වෙලා තිබෙන මේ කතෝලික ජනතාවගේ තියෙන වේදනාව ඔවුන්ට ඇත්තටම වන්දිනෝ ලැබීම නිසා ඇති වෙලා තියෙන තත්ත්වයන් පිළිබඳව මං හිතන්නේ මොකක් හරි මේ ආණ්ඩුව විදිහටත් පාර්ලිමේන්තුව විදිහටත් යම් වැඩපිළිවෙළක් සකස් කරන්න වෙයි මොකද අපිට අන්තිමට දැන් මේ වෙලා තියෙන පාර්ලිමේන්තුවේ බෝම්බ ගහන්න කියලානේ දැන් කියන්නේ
ගරු සභානායකතුමා
කරුණ නියෝජ කතානායකතුමනි මට දැන් ලැබිලා තියෙන තොරතුරු වල 90% ගෙවලා තියෙනවා වන්දි හැබැයි ඔබතුමා කියනවා වන්දි කියව නෑ වන්දි කියලා නෑ කියලා විවාදයක් ගන්න. එතකොට ඔක්කොම හෙලිදරව් වෙන්නේ නැස විවාදයක් ඉක්මන් විවාදයක් ගන්න. ලබන සතියේ අපි දෙන්න සූදානම් ඉක්මන් විවාදයක් අරගෙන ඔබතුමා නන්ටි කියලා හෙලිදරව් කරන්න.
පක්ෂ නායක රැස්වීමද මේ සාකච්ඡා කරා.
සූදානම් විවාදයක් දෙන්න. නමුත් රජයේ හැටියට මම කියන්න ඕනේ සර් 95% වන්දි ගෙවලා තියෙනවා. 95%
මම හිතන්නේ පුවත්පත් වාතාවරණ සම්බන්ධයෙන් මෙතුමායි කතා කරන්න මම හිතන්නේ. දායසේ ජයග්‍රහමතුමා
මේ මල්ලංග තොරතුරු නෑ මම මේ කියන්නේ ඒක නෙමෙයි පස්සේ තියෙන්නේ ශේෂාධිකරණයට එහෙනම් අපි පාර්ලිමේන්තු විදිහට රජය විදිහට තමුන්නාන්සලා නීතිපතිතුමා හරහා හරි ශ්‍රේෂ්ඨාධිකරණයට නිවැරදි කරුණු ඔප්පු කිරීමක් කරන්න වෙයි. මොකද හේතුව ඊයේ සමිල් පෙරේරා කියලා නීතිඥතුමා ඉදිරිපත් කරපු කරුණු මම මේ දැන් අද පත්‍රවල මේවා සම්පූර්ණ ගිහිල්ලා තියෙනවා. මේක හොඳ නෑ. මම කියන්නේ අන්තිමට එක්ක එනං රජය විදිහට හරි නැත්තම්
සභානායකතුමා එක නිර්ජ හැටියට මේ පිළිබඳව
මේක විවාද කරන්න දෙයක් නෑ.
ඉදිරිපත් කරන්න පුළුවන්. හරි ආශිභා
ආන් ආන් සියයට අනුපාත ගෙවලා තියෙනවා. එතුමා කියනවා නම් ගෙවල් නැහැ කියලා විවාදයක් ඉල්ලලා අපිට ඒ කරුණු ඉදිරිපත් කරන්න. මොකද අපි කැමති වන්දි දෙන්න.
මේ පිළිබඳව නැවත ආයෙ කතා කරන්න අවශ්‍ය නැහැ. ගරු සභානායකතුමා මේකට උත්තරය දුන්නා. මොකද කාරණේ? ආශිමාර්ෂික මැතිතුමා
නියෝජ්‍ය කතානායකතුමායි මරික්කාර මන්ත්‍රීතුමා නාවු කාරණේ ඉතාමත් වැදගත් කාරණයක්. අපි යෝජනා කරනවා පාර්ලිමේන්තුවේ වියදම් බ්‍රේක් ඩවුන් එකක් එක්ක මහජනතාවට දැනගන්න දෙන්න හරියට මේක කරන්නේ කොහොමද? නැත්නම් ලොකු අපවාදයක් පාර්ලිමේන්තුවේ 225ටම නැගෙන්නේ.
හරි පිළිගන්නවා. බඳුරාල් බණ්ඩාරගුරු මැතිතුමා සමාවෙන්න නලින් නැන් ජය මහමතු සමාවෙන්න.
කමක් නැහැ නම මාරු වුණත් මට කතාව අවස්ථාව දුන්නට ස්තුතියි. මම කියන්නේ ඔබතුමා නැවැත්තුවයි අදහස දයසිරි ජයසේකර මන්ත්‍රීතුමා කියපු කතාව ඇත්ත. ඊයේ මෙහෙම දෙයක් වුණා. මම ගම්පහ දිස්ත්‍රික්කයේ කටුව පිටියේ මියගිය
එඩ්වඩ් ගුණසේකර මැතිතුමා සමාවෙන්න ඔබතුමා.
නෑ ඒක ප්‍රශ්නයක් නෑ. මියගිය සියලුම දෙනාට දීලා තියෙනවා දයසිරි ජයසේකර මන්ත්‍රීතුමා දෙන්න අය නැති පවුලේ කිසිවෙක් නැති කීපයක් තියෙනවා. දිස්ත්‍රික් ලේකම්තුමාගෙන් අපි ප්‍රශ්න කළා. අපි රැස්වීමක් තිබ්බා. ඒ ලබා දෙනගෙන් ඇහුවා. ලබා දෙන්න අය නැති පවුල් කීපයක් විතරයි. ඒ කියන්නේ පවුල් 5කට අඩු ප්‍රමාණයක් පමණයි වන්දි දෙන්න තියෙන. අනිත් සියලුම දෙනාට ගම්පහ දිස්ත්‍රික්කයේ දීලා කටුව පිටියේ සිද්ධියේ.
හොඳයි. බොහොම ස්තුතියි ප්‍රශ්න නෑ දිගින් දිගට මේ කාරණේ ගැන කතා කරන්න අවශ්‍ය නැහැ. ඔබතුමාට අවශ්‍ය නම් විවාදයක් ගන්න පුළුවන්. නැත්නම් මේක පිළිබඳව උත්තර දෙන්න පුළුවන්. කියන්න අවසන් කරන්න.
ඔබතුමාලා මේ කාරණේ පිළිගන්නවා නම් මම කියන්නේ පාර්ලිමේන්තු විදිහට හරි මේක ඉදිරිපත් කරන්න. නැත්නම් මේක ඇත්තනම් මේ සම්පූර්ණ කතෝලික ජනතාව වෛරයක් ඇති කරගන්නවා මේ පාර්ලිමේන්තුවත්
එක්ක. හරි ඒ පිළිබඳව විස්තර ඉදිරිපත් කරන්න. බොහොම ස්තුතියි පාර්ලිමේන්තු ස්ථාවර නියෝග ෆිසියාද දෙක යටතේ ප්‍රශ්න ඔනබල් ඩග්ලස් එවනන්ද 272
ගෞරව பிரதி சபாநாயகர் அவர்களே கௌரவ நிதி அமைச்சர் மங்கள சமரவீர அவர்களிடம் கேள்வி கேட்பதற்கு அனுமதித்ததற்கு நன்றி. இலங்கை தொழில் முயற்சிகளை ஊக்குவிப்பதற்காகவும் அரசாங்கத்தின் அபிவிருத்தி பணிகளை மக்களுக்கு அருகில் கொண்டு செல்வதை நோக்கமாக கொண்டதும் என கூறப்படுகின்ற என்டர்பிரைஸ் ஸ்ரீலங்கா கண்காட்சியின் மூன்றாவது கண்காட்சி எதிர்வரும் 7ஆம் தேதி முதல் 10ஆம் தேதி வரையில் யாழ்ப்பாணத்தில் நடத்த உள்ளதாக தெரிய வருகின்றது. ஏற்கனவே இந்த கண்காட்சி மொனராகல மற்றும் அனுராதபுரம் ஆகிய மாவட்டங்களில் நடத்தப்பட்டுள்ள நிலையில் மேற்படி கண்காட்சிகள் தொடர்பில் பல்வேறு முறைகேடுகள் இடம்பெற்றிருந்ததாக ஊடகங்கள் சுட்டிக்காட்டியிருந்தன. இத்தகைய நிலையில் யாழ்ப்பாணத்தில் நடத்தப்படவுள்ள மேற்படி கண்காட்சி தொடர்பிலும் தற்போது சில கேள்விகள் எழுப்பப்பட்டு வருகின்றன. குறிப்பாக மேற்படி கண்காட்சியின் ஆடம்பர கூடாரங்கள், மேடை, மின்னொளி அடங்கலான பூமி அலங்கரிப்பு ஏற்பாட்டுக்கென கோரப்பட்டுள்ள கேள்வியில் முறைகேடு இடம்பெற்றிருப்பதாக தகவல்கள் வெளியாகியுள்ளன. இவ்வாறு மேற்படி கண்காட்சியின் ஆரம்பமே முறைகேடாக அமையுமெனின் இந்த கண்காட்சியின் ஊடான எமது மக்களுக்கான பயன்கள் தொடர்பில் மிகுந்த சந்தேகம் எமது மக்கள் மத்தியில் எழுந்துள்ளது. அதே நேரம் மேற்படி திட்டத்தின் கீழ் உதவிகளை பெற வங்கிகளை நாடுகின்ற வடக்கு மாகாணத்தில் பெரும்பாலான மக்கள் வங்கிகளால் புறக்கணிக்கப்பட்டு வருவதாகவும் குற்றம் சாட்டப்பட்டு வருகின்றனர். எனவே இந்த விடயம் தொடர்பிலான பின்வரும் கேள்விகள் எழுந்துள்ளன. முதலாவது, யாழ்ப்பாணத்தில் என்டர்பிரைஸ் ஸ்ரீலங்கா கண்காட்சி நடத்துவதற்கான பூமி அலங்கரிப்பு ஏற்பாட்டுக்கென கோரப்பட்டிருந்த கேள்வி தொடர்பில் ஆக குறைந்த தொகையினை அரச நிறுவனமான செலசினே நிறுவனம் சமர்ப்பித்திருந்ததா? இரண்டாவது, செலசினே நிறுவனத்திற்கு மேற்படி கேள்வி வழங்கப்பட்டதா இல்லையே, அதற்கான காரணம் என்ன? மூன்றாவது, கேள்வி சமர்ப்பிக்கப்பட்டு அவை நிராகரிக்கப்பட்ட நிலையில் நிராகரிக்கப்பட்ட நிறுவனங்கள் மேன்முறையீடுகளை முன்வைக்கின்ற நிலையில் அவை தொடர்பில் ஆராய்ந்து பாராது மேற்படி கேள்வி குறிப்பிட்ட நிறுவனம் ஒன்றுக்கு வழங்கப்பட்டதா? நான்காவது, செலசினியர் நிறுவனத்திற்கு வழங்கப்படாமல் வேறொரு நிறுவனத்திற்கு மேற்படி கேள்வி வழங்கப்பட்டதால் செலவு தொகையில் ஏற்பட்டுள்ள வித்தியாசம் அவ்வளவு? என்டர்பிரைஸ் ஸ்ரீலங்கா ஊடாக வடக்கு மாகாணத்தில் இதுவரை எத்தனை பேர் பயனடைந்துள்ளனர்? ஆறாவது, ஏற்கனவே என்டர்பிரைஸ் ஸ்ரீலங்கா கண்காட்சிகள் நடத்தப்பட உள்ள முனராகலம் மற்றும் அனுராதபுரம் ஆகிய மாவட்டங்களில் மேற்படி திட்டத்தின் மக்கள் பயன்பாடுகள் எந்த அளவுக்கு இருக்கின்றன? மேற்படி கேள்விகளுக்கான பதில்களையும் எடுக்கப்படக்கூடிய நடவடிக்கைகள் தொடர்பிலான விளக்கங்களையும் கௌரவ நிதியமைச்சர் மங்கள சமரவீர அவர்கள் வழங்குவார் என எதிர்பார்க்கின்றேன்.
ප්‍රධාන වැඩ කටයුතු ආරම්භයේ ශ්‍රී ලංකා අපරාධ සංවර්ධන පන්තියට නියෝග අනුමත කිරීම මුදල් පන්තියට දැන් නියමයේ අනුමත කිරීම වරාය හා ගුවන් තුරපර සංවර්ධන බඳු පන්තියට දැන් නියෝග අනුමත කිරීම නිෂ්පාදන බඳු විශේෂ විදෙන්දාන පන්තියට දැන් නියමයේ අනුමත කිරීම
Honorable Deputy Speaker, we will be moving only item 1, sir. Only item 1, sir.
Right.
Other items we are not moving because
all right.
obvious reasons. Only item 1, sir.
Only item 1, okay. Honorable Malik Samaravikrama, you have 15 minutes.
Yeah, 10 is enough, sir.
Good.
Honorable Deputy Speaker, I move item 1. Following this EDB Export Development Board Act, the scheme was introduced to register all the exporters, and this was done in August 1985. That was to register all the exporters with the EDB. The main reason at that time was for two other government agencies, that is the Customs, Sri Lanka Customs and the Indian Revenue Department, to register. Without that, they were finding it difficult to find out and do their work. However, we have realized that the removal of this requirement would effectively contribute to the improvement of Sri Lanka's ease of doing business index. There are other ways and means of finding out who the exporters are. So we have now, this gazette is to revoke the earlier gazette that has been published. Honorable Deputy Speaker, as you, I'm sure, are aware, there is a weakening of the global economy, and as we all know, there's a trade war between the two major countries in the world, the USA and China. And as a result, the World Bank has also downgraded the economic growth for the world to about 3.1%. We've already seen that the GDP growth of India has been reduced to 5%, and in China to about 6.5%. So this is creating major effects, adverse effects, not only in those countries, but in most of the countries in the world. However, I'm very pleased to inform you that our exporters have done extremely well in spite of these global trading, adverse trading conditions, and in spite of the issues that we had locally. Firstly, we had this unconstitutional coup in October last year, and this was followed by the tragic Easter bombings in April this year. But in spite of that, last year we recorded export turnover of goods and services of 17 billion, which has been the highest ever recorded in our country. And this year, I'm very pleased to inform you that for the first 7 months of the year, our export turnover has been indicated at $9.5 billion. The target for this year is $18.5 billion, and I'm sure the way we are progressing, we will be able to get close to that. So far, there has been a 6.6% growth in the export of goods and merchandise during the first 7 months. Now, this shows that our exporters are very resilient, and I must first congratulate them for their efforts, and always must thank and congratulate the members of the Export Development Board, our ministry, and the other ministries who are involved in the export sector, such as the Ministry of Plantations, Primary Industries, and so on. Now, to achieve these targets that we have set for ourselves, we have set a target of $28 billion by 2025. We have taken many steps to ensure that we can achieve these targets. Firstly, we have realized that we need to diversify our product base. As a result, a national export strategy was implemented. The strategy was developed by IDB, our ministry, and the private sector. The private sector was fully involved in this process, and this NES, the National Export Strategy, has identified 6 new sectors where we think we should promote exports, and that is the boat building, IT services, wellness tourism, spices and concentrates, food processing, and electrical and electronic components. So we need to diversify our product base, and this is why these items have been selected. Of course, we need to increase the export turnover from our traditional products as well. In addition to that, we have also identified certain markets where we think we should new markets where we think we should enter into. In addition to the traditional markets, I think there's a lot of scope in exporting to Asia, India, China, East Asia, and so on. So those are all being done, and we are progressing quite well. In addition to that, to make the exporters inclusive, the EDB has commenced the 2,000 exporter program, which means that we need to create 2,000 new exporters, and we are having these seminars right around the country. And I, as far as I am aware, there are about 750 to 800 new exporters have been identified. So that is also one additional way of increasing our exports. Then we have the market access program, where the EDB provides funding, matching grants for these exporters. And finally, I think we are looking at launching a one village, one product program, similar to what was done in Thailand some time back. And this also will commence, hopefully, before the end of this month. So as far as exports are concerned, I think we are on the right track. When our government took office, exports as a percentage of GDP was something like 13 or close to 14%. And right now, it has gone up to 20% of the GDP. But I still believe that this is not enough. If we have to improve our economy, and if we have to get away from all these loans that have been taking from time to time, I think we need to ensure that our exports go up to about $35 billion. And as a percentage of GDP, we should go up to above 30%. Now, we can do this, as I said, apart from these programs that the EDB has set. We also need to ensure that we bring in export-oriented industries to Sri Lanka. So this needs a mindset among our politicians, among our bureaucrats, and among our people. It is time that we looked at high-value investments. Of course, it will take 3 to 4 years to bring the results, but we must make the start. And in this regard, I am very pleased to inform you that the Board of Investment has already taken steps in this direction. As you probably know, the total investments, FDI investments, which has come to our country from 1978 to 2018, that is 40 years, is only $17.3 billion. Avurudu 40 ekata ඩොලර් බිලියන 17.3යි. And but in the last 5 years and within the last 5 years we have got FDIs of 5.8 billion which is about 33% so in the last 5 years these monies have come in. Of course some of the projects were came from the previous regime but the funding came in and the project started only this year. At the same time the I'm pleased to inform you that during the last 2 years we have had the BOI has approved projects in 2018 projects up to 2431 million that is 2.43 billion projects have been approved, agreements have been signed for almost half of that and this year in the first 7 months projects to the value of $4.6 billion have been approved and agreements have been signed for $4.1 billion. Now these are of course long-term projects. Implementation will take about 2.5 to 3 years, but this will bring additional export revenue when these projects are implemented. So, Honorable Speaker, there's not more for me to say, nothing more than that. And as you can see, government has done a good job. Our policies have been accepted by our investors as well as the global investors. And before long, we will be, our economic situation will be much better than before. Thank you very much.
Thank you. Garu Vasudhanayakara Mathuma, Mathumata Vinadi 10ක් තියෙනවා.
Right. මේ අපේ අමතුමාගේ කරුණු දැක්වීමෙන් පසුව අපි ඉතා ඉහළ මට්ටමක අපන යන තත්ත්වය තිබෙන බව දැක්වීමට උත්සාහ කළා. දැන් මේ බිලියන 11ක් අපි අපනයනෙන් උපයනවයි කිව්වට මේ බිලියන 11 ඇතුළේ කොච්චර තියෙනවද ආනයන යෙදවුම් කියලා ඔබතුමා කියන්නේ නැති එකයි මේකේ වරද. දැන් අරගත්තොත් ඇඟලුම් කර්මාන්තයේ ඒක තමයි ලොකුම අපනයනාංශය. ඒකේ 40%ක් ආනයන කරන යෙදවු. එතකොට සැබෑ මූර්තාගය අරගෙන බැලුවොත් මොකද මේ මට බාධා කරන්න හදන්නේ ඔබතුමා? ආගෙන ඉන්න බැරුව අන්තිමට උත්තර දෙන්නකෝ. බොහොම ස්තුතියි ඔබතුමා. ඉතින් මම මේ කියන්න හදන්නේ මූර්තාගය අරගෙන බැරුවොත් ඒ කියන්නේ ද රියල් 63%. ඒ කියන්නේ අපිට වැඩිම අපනයනය තියෙන්නේ ඇඟලුම් කර්මාන්තයේ. ඇඟලුම් සම් ඒ ඇඟලුම් සම් වලින් තමයි අපිට බිලියන 4899ක් එන්නේ ඇමරිකන් ඩොලර්. ඒකේ තමයි ওই தත්ත්වය මම ඔබට පෙන්වුම් කළේ. ඇත්තටම අපිට ඉදිරියට යන්න තියෙන මාවත අපනයනේ ලංකාවේ තියෙන හැකියාවන් එක්කලා මේ සේවාංශය. සේවාංශයෙන් අපි ලොකු දියුණුවක් මේ වෙනකොටත් ලබලා තියෙනවා. දැන් අපි FTA ගිවිසුම් හරහා ෆ්‍රී ට්‍රේඩ් ඇග්‍රීමෙන්ට් ගිවිසුම් හරහා අපිට ඒවාට තියෙන අවස්ථාව අපට අහිමි වෙන ආකාරයට වගන්ති කොන්දේසි ලියවිලා තියෙනවා. ඒක අපි පෙන්නලා ඉවරයි ඒ විවාදවල. ඒවා එසේ ක්‍රියාත්මක වෙනවද නැද්ද කියන එක අපි දන්නේ නැහැ අද. ක්‍රියාත්මක වීම නොවීම. දැන් රේගු දෙපාර්තමේන්තුවට දීලා තියෙනවා අපට අවාසිදායක වී තිබෙන ඒ වෙළඳ කිවිසුම් වල ඒ කරුණු කාරණා විමසා බලලා ඒවා නිවැරදි කිරීමට උවමනා පියවර ගන්නට යෝජනා ඉදිරිපත් කරන්න කියලා. ඒකෙන්ම ඔබතුමාට තේරෙනවා ඔබතුමා ගෙන ආපු ඒ ගිවිසුමේ වරදක් තියෙන බව. ඔබතුමා ගෙන ආපු ඒ ඉදිරිපත් කරපු ගිවිසුමේ එබඳු වරදක් තියෙනවා ඒක නිවැරදි කළ යුතුයි කියලා දැන් පිළි අරගෙන ඒ අනුව රේගු දෙපාර්තමේන්තුවට ඒක හරවලවලා තියෙනවා නම් ඔබතුමා මේ ගැන එක්තරා විදියකට ඔබතුමා ගැන මේ සභාවේ විශ්වාසයට ඒක ලොකු පළුද්දා. ඔබතුමා ඒ වෙනුවෙන් පෙනී හිටියා දිවුරා පෙනී හිටියා. නමුත් අද වෙනකොට වෙනස් කළ යුතු දේවල් බොහෝ තියෙන බව එතන කියවෙමින් තිබෙනවා. දැන් ඊළඟට මම පෙන්වන්න හදන්නේ දැන් බලන්න ඔබතුමා මේ ආයෝජන කිවිසුම් ගන්න කිව්වා 2016 අපේ අත්සන් කරන ලද කිවිසුම් 185යි වාණිජ කටයුතු ආරම්භ කරපු කිවිසුම් 73යි අත්හිටුවන් ලද 7යි වසා දමන ලද 10යි අවලංගු කරන ලද කිවිසුම් 78යි 2017 අවලංගු කරන ලද කිවිසුම් 148යි ඒ අතර හරි පුදුම වැඩක් තියෙනවා 2016 ඔබතුමන්ලාගේ ඉලක්කය ඩොලර් මිලියන 5000ක ආයෝජන නමුත් 2017 එනකොට තමුන්නාසෙලේ අඩු කරලා තියෙනවා ඩොලර් මිලියන 1000කට දැන් ඒක වෙන්නේ කොහොමද ඩොලර් මිලියන 5000ක් ඉලක්කය 2016 2017 එනකොට ඒක 18 බස්සලා 18 බස්සලා ඊළඟට තව හොර වැඩක් කරනවා සත්‍ය ලෙස ඉටු කර ගැනීම වටිනාකම මිලියන ඩොලර් මිලියන 1710යි. ඒතර වෙන්නනවා 100ට 171ක වර්ධනයක්.
ඔරම එතුමා.
Yeah, he has got these figures.
I have got these figures.
These are all wrong. The figures are all wrong. Now let me give you the correct figures.
You can say so. Yeah. You can say so. You might say so. Contradicting me, I am going to table this document which I got from the Parliament's Research Department. Parliament's Research Department.
Garu Amathuma.
And I am tabling it.
Garu I can table from the Board of Investment the exact details. Yeah, but what I am saying is what you are saying is wrong.
Maybe you think that I am wrong. I do not know if I am wrong or not. I am only going by the document which has been given to me by the research department of this parliament. And therefore, I am entitled to depend on that document. That is why I am reading it out. And now, I ask, Mang Dang Obatumagin Illani, me, Mate, Idripat Karanta, Tansad Katakaranta, Tiradin, the Enisa, Mama, මේ වෙලාවේ ඔබතුමාට කියන්න කැමති පිටුව 92 ආයෝජන මණ්ඩල වාර්තාව 2017 ආයෝජන මණ්ඩල වාර්තාව පිටුව 92 2017 වාර්ෂික වාර්තාව ඒක අරගෙන බැලුවාම පේන්න තියෙනවා මේ ආයෝජන කලාප පොග්ගල වතු පිටිවල මල්වත්ත මිරිච්චවිල මේවායේ අලාභය මිලියන 2017 වෙනකොට මිලියන 12547යි මිලියන 16911යි මිලියන 4824යි මිලියන 16044 ඒ තමයි අලාභය මේ අලාභය ගණන් බලන්නේ කොහොමද කියලා නම් අපි දන්නේ මේකේ තියෙන්නේ බදු පෙර අතිරික්තයේ ඌනතාවය මිලියන වලේ ඉතින් මේ ආයෝජන වාර්ෂිකව 2017 වෙනකොට මේච්චර ඉහළ දියුණුවක් ලබාලා තියෙනවා නම් මේ කලාපවල මේ වගේ අලාභයකට ඌනතාවයකට ගියේ කොහොමද කියන එකත් ඔබතුමා පැහැදිලි කළ යුතුව තිබෙනවා. ඊළඟට මම කැමති ඔබතුමාලාගේ මේ කෙලින්ම මේකට අදාළ නූනත් මේ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා කියන ඒ ප්‍රධාන වැඩපිළිවෙල ගැන වචනයක් කියන්න මොකද ඒකට අදාළ ප්‍රගතිය අපි දැනගන්නට උත්සාහ කළා. අපි උත්සාහ කළා එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා කියන එක මේක මේ එක්ස්පෝර්ට් සෙක්ටර් එකේ එකක් නෙමෙයි. නමුත් මේක අදාළයි මොකද තමුන්නාසේලාගේ ප්‍රධානම සංවර්ධනයේ දේශීයව ඇතිකිරීම ගැන යොමු වීම තියෙන එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා හරහා. ඒ කියන්නේ අලුත් සුළු කාර්මික සුළු මධ්‍ය පරිමාණ ව්‍යවසායකයන් නංවාලීමට. මේකේ ලියුමක් කරලා තියෙනවා අතිරේක අධ්‍යක්ෂක ජෙනරාල් සංවර්ධන මූල්‍ය දෙපාර්තමේන්තුව මුදල් අමාත්‍යාංශය මන්ත්‍රීවරුන්ගේ ඉල්ලීම් පරිදි 2018 වර්ෂයේ ඉදිරිපත් වූ අයවැය යෝජනාවන්හි ප්‍රගතිය අවශ්‍යව ඇත 2018 දැන් වෙනකොට සැප්තැම්බර් ඒ අනුව 2018 අයවැය යෝජනාවක් ලෙස ඉදිරිපත් වූ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා වැඩසටහනේ ප්‍රගතිය පිළිබඳ 2019 ජූලි මාස දක්වා වූ ප්‍රගතිය තොර පිළිබඳ තොරතුරු අප වෙත යොමු කරන්නේ නම් බෙහෙවින් කෘතඥ වෙමි. මේ ලියුම යවන්නේ පාර්ලිමේන්තුවේ පරේෂණ නිලධාරි කුමානායි. 1. එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා ව්‍යාපෘතියට 2018-2019 අයවැය මගින් වෙන් වූ ප්‍රතිපාදන කොපමණ? එක් ණය ව්‍යාපෘති යර්ථයේ ලියාපදිංචි වී ඇති අයදුම්කරුවන් සංඛ්‍යාව කොපමණද? ඉන් දැනට ලබා දී ඇති ණය ප්‍රමාණය සහ ණය ලබා දී ඇති සංඛ්‍යාව බැංකු වශයෙන් කොපමණද? මේ යටතේ නව ව්‍යාපාර සඳහා කලින් නොපැවති ලබා දී ඇති ණය ප්‍රමාණය කොපමණද? 5. ණය ව්‍යාපෘතිය වෙනුවෙන් රජය ලබා දී ඇති මුදාහැර ඇති පොලිය කොපමණද? මම මේකත් සභාගත කරන්න ඔබතුමාගෙන් අවසරය ඉල්ලනවා. මම මේක ඉල්ලන්නේ දැන් මේක ඉල්ලමින් ඉන්නේ මම පහුගිය අප්‍රේල් මාසේ ඉඳලා මේ අපේ පරේෂණ අංශය හරහා. ඇයි මේ මේ ඉල්ලන්නේ? මේ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා එකේ 2018 වාර්තා වෙන හැටියට වැඩි හරියක් දී තිබෙන්නේ නිවාසවලට ණය ආධාර අර්ධ වශයෙන් ඉදිකරපු නිවාසවලට. ඒක මේකට වළංගුයි. මම මේ කියන්නේ අලුත් ආරම්භයක් නැති බවයි. අලුත් ආරම්භයන් සහිත නව ව්‍යවසායන් මේ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා යටතේ ඒ තරම් ඇති වුණ නැහැ. තිබුණු බස් වෙනුවට අලුත් බස් ගත්තා. එහෙම නැත්නම් තිබුණු තවත් ව්‍යාපාරයක තවත් වර්ධනයකට යම් මුදලක් ගත්තා. ඒ වයින් ඇත්තටම උනේ මොකද්ද? ණය ගෙවීම. ඔබතුමා දන්නවා බොහෝ ව්‍යාපාර ව්‍යවසායන් නද ණය බරින් මිරිකිලා ඉන්නේ. මොකද පොදු ලෝක පරිමාණව යම් පසුබෑමක් තියෙනවා ලෝක ආර්ථිකයේ. ලෝකයේ ඉල්ලුමියත් අඩුවක් තියෙනවා. අනිත් අතට මේ රටවල් තමන්ගේ විශේෂයෙන්ම අපේ ප්‍රධාන වෙළඳපොළ ඇමරිකාව ඒකේ එන්නේ එන්න රේගු බදු වැඩි කරනවා. ඉතින් ටැරිෆ් වැඩි කරන තරමට අපේ ඒවාට ඇතුල් වීමට තියෙන ඊටකට අඩු වෙනවා. මේවා ඔක්කොම බලපානවා මෙහාට. මේවා නිසා මේ රටේ මේ ආණ්ඩුවේ ප්‍රතිපත්ති ක්‍රියාත්මක කිරීමටත් බැරිවීම ආණ්ඩුව නියෝ ලිබරල් වාදය මත දිගින් දිගටම විශ්වාසය තබාගෙන ක්‍රියා කිරීම රජයේ මැදිහත් වීම වලට ආණ්ඩුව ලබා දුන් ප්‍රධානත්වය පුළුවන් තරම් අඩු කිරීම මේවා නිසා මේ රටේ ඇතිවෙච්ච පසුබෑමත් එක්ක අපිට පේන්න තියෙනවා ලංකාවේ අලුත් ව්‍යාපාර ආරම්භ වුණේ නැහැ මේ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා යටතේ කියන එකයි මම මේ කියන්න හදන්නේ. ඒ නිසා මම කියන්නේ මේ ලියුමානුව මේ තොරතුරු අපට දෙන්න. තොරතුරු අපට දුන්නොත් තමුන්නාන්සේලාටම පෙන්වන්න පුළුවන් තමුන්නාන්සේලා කරපු යෝජනා කොච්චර මේ වෙනකොට අසාර්ථක වී තිබෙනවාද. අලුත් ආරම්භයන් වශයෙන්, අලුත් ආරම්භයන් නැත්තම් ආර්ථිකයේ අලුත් ගැම්මක් නැහැ. තිබෙන්නා වූ දේවල් නිකම්ම ඒ වෙනුවට තව දෙයක් යොදා ගනිමින් යනවා නම් ගෙවල් හදන්න උවමනා කරන ඉතුරු මුදල් වලට මුදල් දෙනවා නම් ඒවායින් මේ කියන ආර්ථිකයේ නැංමක් ඇති කරන්න බෑ. ආර්ථිකයේ ක්‍රියාකාරීත්වය අඩු වීම කොච්චරද කිව්වොත් 2019 වෙනකොට 2.6ට ආර්ථිකයේ වර්ධන වේගය අඩු වෙලාය කියලා යම් යම් විචාරක මධ්‍යස්ථාන කියනෝ, සමීක්ෂණ මධ්‍යස්ථාන කියනෝ. මේක 3ට තිබුණේ 3 තවත් බැහැලා 2.6කට. දැන් මේකෙන් තමයි පෙන්වන්නේ ඇයි තමුන්නාන්සේලාගේ ආණ්ඩුවට රජ ආදායම් අඩු වෙන්නේ. මේකෙන් තමයි පෙන්වන්නේ ඇයි මේ රටේ මිනිසුන් අතේ ගැවසෙන මුදල් ප්‍රමාණය අඩු වෙලා තියෙන්නේ. සමස්ත ආර්ථිකයේ පසුබෑමක් තිබෙන්නේ. මේ අතර තමයි තමුන්නාන්සේලා 15%ක් කපලා තියෙන ප්‍රාග්ධන වියදම්. මේ 15%ක් ප්‍රාග්ධන වියදම් කපලා ඒ මුදල් මොනවටද හැරෙව්වේ? ඒ මුදල් මොනවට හැරෙව්වත් 15%ක් ප්‍රාග්ධන වියදම් අඩුවේ. අපේ රත්නපුර දිස්ත්‍රික්කයේ සබරගමු පළාතේ පවුල් 1,33,000 දුප්පත්. මේ මිනිස්සුන්ට මොකද්ද මේ ආණ්ඩුව ගෙනියන ආර්ථික වර්ධන වැඩපිළිවෙලට යෝජනා කරපු ඒ ක්‍රියාමාර්ගවලින් ලැබෙන යම් උදව්වක් යම් අනුබලයක් තියෙනවද කියලා මම දැනගන්න කැමතියි. එයින් 26,000 අතිශයින්ම දුප්පත්. ඔවුන්ට නිල රේඛාවෙන් උත්පල්ලා ඉන්නේ දුගී භාවයේ. ඉතින් ඒ නිසා මෙන්න මේවාට අපි මුල් තැනක් දෙන්න ඕන. කිලෝමීටර් 800ක් මාර්ග තියෙනවා. ඒවා නඩත්තු කරන්නෙත් නෑ. ඉතාමත්ම දුබල තත්වයක පවතින. දැන් මේවට හේතුව තමයි රජයේ අවශ්‍ය මුදල් එවන්නේ නෑ. නඩත්තු වලට ඉල්ලන මුදලෙන් භාගය එවන්නේ. පළාත් සභාවට. දැන් මේවා එළිදරව් වෙන්නේ ආණ්ඩුකාරයා හරහා. ආණ්ඩුකාරයා පෙන්නනවා මෙන්න මෙච්චර සෞඛ්‍ය මධ්‍යස්ථාන තියෙනවා, රෝහල් තියෙනවා අපට පවත්වාගෙන යන්න. නමුත් මේවාට උවමනා කර නඩත්තුව ගෙනියන්න බෑ. අපහසුකම් වැඩි, අඩුපාඩුකම් වැඩි මහජනයාගේ. ඒ නිසා අපහසුකම් ඔවුන්ගේ අසීරුතාවයන් වැඩි. මෙන්න මේ තත්ත්වයන් පිළිබඳව කෙලින්ම මුණ දීලා අවශ්‍ය දේ කරන්න. මේ ඡන්ද ව්‍යාපාරය වෙනුවෙන් තව තවත් මේ රටේ මුදල් විසි කරලා මිනිසුන්ගේ ඇස් නිලංකාර කරලා තමුන්නාසේලා හිතනවා නම් මේ රටේ තමුන්නාසේලාගේ මේ අසාර්ථක වූ රජයට හුළං ගහන්න පුළුවන් කියලා. ඒක ලොකු වැරදීමක් බව කියමින් මා න්‍යාන
වෙනවා. ස්තුතියි. ඔනබල් ඥානමුතු ශ්‍රීනේෂන්. Honorable Minister,
to clarify certain incorrect statements that the honorable member just made, I'm wondering where he has been all this while. He has been in parliament for a long time, but he doesn't seem to be knowing what's been going on. Firstly, let me inform the honorable member that it is true that the service exports are most important, and this year there has been already a 13.7% growth in the exports of the services sector. He said that the agreements that we have signed, the FTA agreements, has an adverse impact for the exports, which is totally incorrect. It's not true at all. We haven't had any issues at all with regard to the FTA agreement that we have signed with Singapore. There's a review process, but so far we haven't had a single issue of any concern. So this is what they have been saying is totally incorrect. As far as the exports of apparels are concerned, yes, it is true that substantial amounts, about 30 to 35-40% of the raw materials are imported, but the previous government has done nothing to ensure there is backward integration. Now he's talking about it. What was he doing all these years, 10-15 years? They haven't done anything. Now this government and the BOI is setting up a separate industrial zone to manufacture fabrics for export purposes and for the export industry. That will come up probably in Eravur. We have already had identified the location close to the sea, and we in collaboration with the Joint Apparel Federation, we are looking at setting up this plant to produce the fabrics. Then he has also said that certain project approvals have been cancelled. Yes, these are the approvals granted by the previous regime. Without any projects, they have given approvals, and we have taken stock and we have cancelled all those agreements that were signed during the previous regime. And as far as the approvals given by us since 2016, not one project has been cancelled. And the figures that I mentioned before, the FDI received in 2016 was 800 million, 2017 1.7 billion, 2018 2.37 billion. And you can check the record with the central bank, and the central bank report will give you the same figures. So what I'm saying is that the figures submitted by me are correct, and I don't know how he has got these figures. Yeah, but maybe that has to be checked and corrected. I am quoting from the central bank. The figures given by me are from the central bank. Thank you very much.
Thank you, Honorable. Honorable Srinathan, you have 15 minutes.
சபைக்கு தலைமை தாங்குகின்ற
10 minutes
சபைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, வாய்ப்புக்கு நன்றியை கூறிக்கொள்ள விரும்புகின்றேன். முதலில் இன்றைய விவாத பொருளாக அமைந்திருப்பது இலங்கை ஏற்றுமதி அபிவிருத்தி சட்டம் மற்றும் நிதி சட்டத்தின் கீழான கட்டளை, துறைமுக விமான நிலைய அபிவிருத்தி அறவீட்டுச் சட்டம், உற்பத்தி வரி சட்டம் போன்ற எண்ணக்கருக்களை மையமாக கொண்ட ஒரு விவாதமாக அமைந்திருக்கின்றது. அதாவது நாட்டின் பொருளாதாரத்தை கட்டி எழுப்புவதற்கு என்ன செய்ய வேண்டும், அல்லது நாட்டின் பொருளாதாரத்தை வளர்த்து செய்வதற்கு வளர்ச்சியடைய செய்வதற்கு நாங்கள் என்ன செய்ய வேண்டும் என்கின்ற விடயத்தை மையமாக கொண்ட ஒரு விவாதமாக அமைந்திருக்கின்றது. அந்த வகையில் எமது நாடு ஏற்றுமதி இறக்குமதியோடு சம்பந்தப்பட்டிருக்கின்ற ஒரு நாடாக இருக்கின்றது. எந்த ஒரு நாட்டிலும் ஏற்றுமதியின் அளவு ஏற்றுமதியின் பெருமானம் அதிகரிக்கப்படுகின்ற போது அந்த நாட்டில் அந்நிய செலாவணியை நாங்கள் உயர்த்தி கொள்ளக்கூடியதாக இருக்கும். அந்நிய செலாவணியை உயர்த்துவதன் மூலமாக நாட்டின் வருவாயை உயர்த்தி நாட்டின் அபிவிருத்தியை கட்டியெழுப்பக்கூடிய உபாயம் காணப்படுகின்றது. எனவே இலங்கை ஏற்றுமதி அபிவிருத்தி சட்டம் என்பது நிச்சயமாக ஏற்றுமதியின் அளவை அதிகரிக்க வேண்டும். ஏற்றுமதியின் அளவை அதிகரிப்பதோடு மட்டுமல்லாமல் ஏற்றுமதி செய்யப்படுகின்ற அந்த உற்பத்தி பொருட்களின் தரத்தையும் உயர்த்த வேண்டியிருக்கின்றது. குவாண்டிட்டி அளவு குவாலிட்டி என்று சொல்வது அதனுடைய தரம். அளவை விட தரம் என்பது மிக முக்கியமாக இருக்கின்றது. சர்வதேச சந்தைகளில் எங்களுடைய பொருட்களின் தரம் உயர்வாக இருக்கின்ற போதுதான் எங்களுடைய அந்த பொருட்களுக்கான கேள்வி அல்லது அதற்குரிய மவுசு அதிகமாக இருக்கும். எனவேதான் இன்றைய காலகட்டத்தில் பெருந்தோட்ட பொருளாதார உற்பத்தியாக இருந்தால் என்ன, சிறு ஏற்றுமதி பொருளாதார உற்பத்தியாக இருந்தால் என்ன, அல்லது ஆடை உற்பத்தியாக இருந்தால் என்ன, அவற்றின் தரம் உயர்த்தப்பட வேண்டும் என்கின்ற ஒரு பார்வை இப்போது உலக நாடுகள் மத்தியில் இருக்கின்றன. எனவே நாங்கள் போட்டி சந்தையில் ஏற்றுமதியின் மூலமாக சர்வதேச சந்தையில் எங்களுடைய பொருட்களுக்கான நிலையான ஒரு கேள்வியை பெறுவதாக இருந்தால் எங்களுடைய தரம் உயர்த்தப்பட வேண்டும் என்பதை அறியக்கூடியதாக இருக்கின்றது. எங்களுடைய அமைச்சர் அவர்கள் இந்த தொழிற்சாலைகளை பற்றியெல்லாம் சொன்னார். ஆனால் நாங்கள் அடிக்கடி சொல்லுகின்ற ஒரு விடயம் என்னவென்றால், மட்டக்களப்பை பொறுத்தமட்டில் மட்டக்களப்பில் இருக்கின்ற தொழிற்சாலை பிரண்டிக்ஸ் என்று சொல்லப்படுகின்ற ஒரு ஆடை தொழிற்சாலை உருவாக்கப்பட்டிருக்கின்றது. அந்த ஒரு தொழிற்சாலை மாத்திரம்தான் நான் நினைக்கின்றேன் அந்த பகுதியில் இயங்கிக் கொண்டிருக்கின்றது, தொழில் வாய்ப்புகளையும் வழங்கிக் கொண்டிருக்கின்றது. யுத்தத்திற்கு முற்பட்ட காலத்தில் தொழிற்சாலைகள் பல அந்த மாவட்டத்தில் காணப்பட்டன என்பதை நாங்கள் அடிக்கடி வலியுறுத்தி வருகின்றோம். அந்த தொழிற்சாலைகளை மீண்டும் புனரமைக்க வேண்டும் அல்லது புதுப்பிக்க வேண்டும். அதன் மூலமாக உற்பத்திகளை அதிகரித்து ஏற்றுமதியினை அதிகரிப்பதன் மூலமாக வருவாயினை நாட்டுக்கு பெற்றுக் கொடுக்கலாம் என்பதை கூறிக்கொள்ள விரும்புகின்றோம். குறிப்பிட்ட மாகாணங்கள் குறிப்பிட்ட மாவட்டங்களில் இருந்து மாத்திரம்தான் உற்பத்திகளை செய்ய வேண்டும், அந்த உற்பத்திகள் மூலமாக நாட்டின் வருவாயை உயர்த்தி கொள்ளலாம் என்கின்ற பார்வை ஒரு குறுகியதாக காணப்படுகின்றது. ஆகவே 9 மாகாணங்கள் இருக்கின்றன, இதைவிட 25 நிர்வாக மாவட்டங்கள் இருக்கின்றன. அந்தந்த மாகாணங்களில் இருக்கின்ற சாத்தியமான உற்பத்திகளை நாங்கள் மேம்படுத்த வேண்டும், உயர்த்த வேண்டும். ஒவ்வொரு மாகாணத்திலும் நாங்கள் தொழிற்சாலைகளை அமைக்க வேண்டும், அதே போன்று ஒவ்வொரு மாவட்டத்திலும் தொழிற்சாலைகளை அமைக்க வேண்டும். இவ்வாறு தொழிற்சாலைகளை அமைப்பதன் மூலமாக எமது கைத்தொழில் பொருளாதாரத்தை மேம்படுத்துவதற்குரிய வாய்ப்பு இருக்கும். அந்த தொழிற்சாலைகள் வெறுமனே இயங்குகின்ற தொழிற்சாலைகளாக இல்லாமல் சர்வதேச தொழிற்சாலைகளின் தரத்திற்கு ஏற்ற விதத்தில் இயங்கக்கூடிய தொழிற்சாலைகளாக அவை அமைக்கப்பட வேண்டும். சர்வதேசத்தில் தொழில்நுட்பங்கள், விஞ்ஞான அணுகுமுறைகள் அல்லது விஞ்ஞான ஆய்வுகள் அதிகரித்துக் கொண்டு செல்கின்ற போது அதற்கு ஏற்ற விதத்தில் எங்களுடைய தொழில்நுட்ப முறைகளும் விஞ்ஞான அணுகுமுறைகளும் உயர்ந்து செல்ல வேண்டும். மாறாக தொழிற்சாலைகள் என்பது வெறுமனை இயங்குவதற்கு என்ற அடிப்படையில் நாங்கள் கொண்டு வருவதன் மூலமாக இன்றைய சர்வதேச போட்டிச் சந்தையில் எமது உற்பத்தி பொருட்களுக்குரிய இடத்தினை நாங்கள் பெற்றுக் கொடுப்பது மிக கடினமாகிவிடும். எங்களுக்கு தெரிய வேண்டும், மட்டக்களப்பு மாவட்டம் குறிப்பாக வடக்கு கிழக்கு மாவட்டங்களில் பல்வேறு தொழிற்சாலைகள் இயங்கி வந்ததன் காரணமாக பல்வேறுபட்ட உற்பத்திகள் அங்கு நடைபெற்றுக் கொண்டிருந்தன. வடக்கில் சீமேந்து தொழிற்சாலை, காங்கேசன் சீமேந்து என்று சொன்னாலே அதற்கு ஒரு பெருமானம் இருந்தது. அதேபோன்று கிழக்கில் வாழைச்சேனையில் காகித ஆலை காணப்பட்டது, அதற்கும் ஒரு மவுசு காணப்பட்டது. இதே போன்று ஓட்டு தொழிற்சாலைகள் என்றும் ரசாயன தொழிற்சாலை என்றும் பல்வேறுபட்ட தொழிற்சாலைகள் காணப்பட்டன. இப்போது அந்த தொழிற்சாலைகளை இயங்க செய்வதற்கான செயல்பாடுகளை நாங்கள் முன்னெடுக்க வேண்டும். இவை இயங்காத வரைக்கும் நாங்கள் உற்பத்தியில் நாங்கள் தன்னிறைவு பெற முடியாது, எங்களுடைய ஏற்றுமதி பொருளாதாரத்தினை கட்டியெழுப்ப முடியாத ஒரு நிலைமையில் காணப்படுகின்றோம். எனவே விவசாயத்தை மையமாக கொண்டுள்ள மாவட்டங்களில் மாகாணங்களில் விவசாயத்துறையோடு சம்பந்தப்பட்ட தொழிற்சாலைகள் உருவாக்கப்பட வேண்டும். அந்த வரிசையில் தான் அரிசி ஆலைகள் உருவாக்கப்படுவது. கடந்த காலத்தில் மட்டக்களப்பில் கோரளைப்பற்று பிரதேச செயலகத்திற்குட்பட்ட இடத்தில் முரக்கட்டான் சேனை என்கின்ற இடத்தில் அரிசி ஆலை ஒன்று இயங்கி வந்தது. இப்போது அந்த அரிசி ஆலை மூடப்பட்ட நிலையில் காணப்படுகின்றது. அதேபோல வாழைச்சனியில் காணப்படுகின்ற காகித ஆலை மூடப்பட்ட நிலையில் காணப்படுகின்றது. அதே போன்றுதான் ஒட்டு தொழிற்சாலைகளும் மூடப்பட்டு இருக்கின்றன. இதேபோன்று பல்வேறுபட்ட தொழிற்சாலைகள் முடங்கிய நிலையில் காணப்படுகின்ற போது நாட்டின் பொருளாதாரத்தை கட்டியெழுப்புவது என்பதும் இளைஞர் யுவதிகளுக்கு தொழில் வாய்ப்புகளை கொடுப்பது என்பதும் ஒரு சாத்தியமற்ற நிலைமைக்கு தள்ளப்படுகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. எனவேதான் நாங்கள் இந்த நாட்டின் பொருளாதாரத்தை கட்டியெழுப்ப வேண்டுமாக இருந்தால் நிச்சயமாக விவசாய பொருளாதாரத்தில் மாத்திரம் நாங்கள் தங்கியிருக்க முடியாது. இன்றைய நிலை வேட்டை யுகத்திலிருந்து விவசாய யுகத்திற்கு வந்து கைத்தொழில் யுகத்திற்கு வந்து நாங்கள் தகவல் தொழில்நுட்ப யுகத்தில் வாழ்ந்து கொண்டிருக்கின்றோம். சொல்லுவார்கள், தக்கன பிழைக்கும் தகாதன அழியும் என்பது ஒரு கூர்ப்பு கொள்கை. தக்கன பிழைக்கும் தகாதன அழியும். சூழல் மாற்றத்திற்கு ஏற்ற விதத்தில் அல்லது யுக மாற்றத்திற்கு ஏற்ற விதத்தில் எங்களுடைய பொருளாதாரம் மாற்றம் பெற வேண்டும். அந்த மாற்றத்தின் மூலமாக நாங்கள் வருவாயினை ஈட்டிக் கொள்ளக்கூடிய விதத்தில் எங்களை வளர்த்துக் கொள்ள வேண்டும். இன்று உலகில் அபிவிருத்தி அடைந்த நாடுகளை எடுத்து பார்த்தால் அவை கைத்தொழில் பொருளாதாரத்தில் கொடிகட்டி பறக்கின்றன. அந்த நாடுகள் தரமான உற்பத்தி பொருட்களை ஏற்றுமதி செய்வதன் மூலமாக மற்ற நாடுகளில் இருந்து அந்நிய செலாவணியை பெற்றுக்கொண்டு அந்த நாடுகள் வளர்ந்து நிற்கின்றன. எங்களுக்கு ஒரு சிறந்த உதாரணம், உதாரணமாக ஜப்பானை எடுத்துக்கொள்ளலாம். இந்த ஜப்பான் இரண்டாம் உலக மகா யுத்தத்தின் போது அமெரிக்காவினால் குண்டு வீசப்பட்டு சாம்பல் மேடாக்கப்பட்ட நாடாக சொல்லப்படுகின்றது. அந்த நாடு இன்று கைத்தொழில் பொருளாதாரத்தின் மூலமாக தொழில்நுட்பத்துறையின் மூலமாக எமக்கு ஒரு முன்னுதாரணமாக ஆசியா கண்டத்தில் விளங்கிக் கொண்டிருக்கின்றது. அது எந்த பொருளாதாரத்தை பின்பற்றுகின்றது என்பதை விட அவர்கள் பின்பற்றிய பொருளாதாரத்தின் மூலமாக வளர்ச்சி அடைந்திருக்கின்றது. சீனாவை எடுத்துக்கொண்டாலும் அது வித்தியாசமான ஒரு பொருளாதாரம், ஒரு பொது உடைமை பொருளாதாரத்தை பின்பற்றி இருக்கின்றது. ஆசியாவில் அதுவும் வளர்ச்சி அடைந்துதான் இருக்கின்றது. ஜப்பானை பொறுத்த மட்டில் முதலாளித்துவ பொருளாதாரம் அல்லது கலப்பு பொருளாதாரம் என்று சொன்னாலும் அவர்கள் கடைபிடிக்கின்ற பொருளாதாரத்தின் மூலமாக நாட்டை வளர்த்திருக்கின்றார்கள். ஆகவே நாங்களும் ஒரு கலப்பு பொருளாதார முறையை பின்பற்றுகின்ற நாடாக இருக்கின்றோம். இந்த கலப்பு பொருளாதார முறையில் கைத்தொழில் உற்பத்தி என்பது மிக முக்கியமானது, ஏற்றுமதி என்பது மிக முக்கியமானது. எனவே ஏற்றுமதி பொருளாதாரத்தின் அந்த வினைத்திறனை அல்லது விளைதிறனை அதிகரிக்கக்கூடிய விதத்தில் எங்களுடைய செயற்பாடுகளை ஒழுங்கமைத்து எமது நாட்டை இன்னும் நாங்கள் அபிவிருத்தி அடைந்து வருகின்ற நாடு என்ற பட்டியலுக்குள் வைத்துக் கொள்ளாமல் அபிவிருத்தி அடைந்த நாடாக மாற்றுவதற்குரிய செயல்பாடுகளை செய்ய வேண்டும். மூடப்பட்ட தொழிற்சாலைகள் திறக்கப்பட வேண்டும். அவற்றின் மூலமாக உற்பத்திகள் அதிகரிக்கப்பட வேண்டும். தொழில் வாய்ப்புகள் வழங்கப்பட வேண்டும் என்பதையும் கூறி இந்த சர்வதேச வர்த்தகத்திற்கு பொறுப்பாக இருக்கின்ற அமைச்சர் கௌரவ மெலிக் சமரவிக்ரம் அவர்கள் இந்த மட்டக்களப்பு மற்றும் வடக்கு கிழக்கு மாகாணங்களில் மூடப்பட்ட தொழிற்சாலைகளை திறப்பதற்குரிய ஆக்கப்பூர்வமான நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என்று கூறி எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.
தேங்க்யூ.